આજે આપણે કયો વિભાગ કરવાના છે? ષટપદ નામ કથન. તો ગુરુદેવે આ વિભાગ સમજાવતા પહેલાં આના માટેનું એક ઇન્ટ્રોડક્શન એટલે એક ભૂમિકા બાંધી હતી, એ આપણે પહેલાં જોઈએ. તો અત્યાર સુધીમાં આપણે ઉપોદઘાતમાં કેટલી ગાથાઓ જોઈ? 23 ગાથા, 23. એના પછીનું જે વિભાગ હતો, બીજો વિભાગ, એ કયો હતો? મત્તાર્થીના લક્ષણ. એમાં કેટલી ગાથાઓ હતી? 10 ગાથા હતી. એના પછી શું આવતું હતું? તો કે આત્માર્થીના લક્ષણ, એના માટે કેટલી ગાથાઓ હતી? 9. તો આટલી 42 જેટલી આપણે ગાથા અત્યાર સુધીમાં આપણે કરી. અને 42મી જે ગાથા છે એમાં પરંગુપાઉ દેવે 6 પદ હું સમજાવીશ એવી વાત ત્યાં કરી હતી. કારણ કે 6 પદ સમજવું બહુ જરૂરી છે. શેના માટે જરૂરી છે? કારણ કે આત્મજ્ઞાન જોઈતું હોય એના માટે જે સુવિચારણા જગાડવાની છે, એ જે સુવિચારણા છે એ કયા સંબંધી સુવિચારણા કરવાની છે? તો કે 6 પદ વિશે. તો કે 6 પદની સુવિચારણાથી આત્મજ્ઞાન પામી શકે, આત્મજ્ઞાન પામીને આપણે મોક્ષ માર્ગે ચડી શકીએ. અને આ જે 6 પદની વાત છે એ કઈ શૈલીમાં આવશે? તો કે ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષટપદ આઈ, એમ પરમગુપાવ દેવે વાત કરી હતી. એના લિંકમાં હવે આ 6 પદ સમજવું કેમ આટલું જરૂરી છે? કારણ કે 6 પદ ઉપર જો નિશ્ચળ શ્રદ્ધા થાય, અનવેવરિંગ ફેથ, નિશ્ચળ શ્રદ્ધા, તો જ સમ્યક દર્શન થઈ શકે છે. અને આ વાત 6 પદના પત્રમાં, પત્રાંક 493, એમાં પૂજ્ય શ્રી લલ્લુજી મુનિને પરમ કૃપાઉ દેવે આ પત્ર લખી અને આ 6 પદની વાત તેમાં કરી હતી. તો 6 પદમાં એવું શું છે? તો કહેવાય છે કે 6 પદ એ જૈન દર્શનનો, જૈન ધર્મનો પાયો છે, અધ્યાત્મનો પાયો છે. હવે આવું આપણે કદી સાંભળ્યું નથી કે જૈન દર્શનની અંદર 6 પદ. મેં 9 તત્વ સાંભળ્યું છે, 9 તત્વ, 7 તત્વ છે, એ જૈન ધર્મનો પાયો છે, આપણે સાંભળ્યું છે. પણ 6 પદનું તો આપણે ફર્સ્ટ ટાઈમ. તો પરમગુપાઉ દેવ આ ક્યાંથી લઈ આવ્યા? અને એના માટે ગુરુદેવે બહુ સુંદર રીતે આખું આનું મૂળ સ્ત્રોત એટલે કે સોર્સ જે કહીએ ને, એ જિનાગમ છે, ભગવાનની વાણી છે, એ પ્રૂવ કર્યું હતું. કઈ રીતે પ્રૂવ કર્યું હતું? તો કે તીર્થંકર ભગવાને તો ઉપદેશ બોધ આપ્યો, દિવ્ય ધ્વનિમાં ઉપદેશ આપ્યો. ગણધર્વોએ એને શું કર્યું? તો કે દ્વાદશાંગીની રચના કરી. અને દ્વાદશાંગી એટલે શું? દ્વાદશ, દ્વા એટલે બે, દશ, દશ અને બે એટલે 12, અંગી એટલે અંગ. દ્વાદશાંગી એટલે 12 અંગની રચના ગણધર્વોએ કરી, ભગવાનનો બોધ એમાં વણી દીધો. એમાં જે 12મું અંગ જે છે, એ 12મું અંગ કયું છે? એ દ્રષ્ટિવાદ છે. અને એ 2000 વર્ષ પહેલા લગભગ શું થયું છે? તો કે ત્યારથી એ અપ્રાપ્ય છે, લુપ્ત થઈ ગયું છે. તો પ્રશ્ન થાય, એટલે સાહેબે આપણે જોજો કે કેટલું સિસ્ટમેટિકલી, એમને એમ નહીં તો કે આવું હતું એ તમને કહી દે કે જો 2000 વર્ષ પહેલાં જો એ લુપ્ત થઈ ગયું હોય, ખોવાઈ ગયું હોય, તો તમને કઈ રીતે કહી શકો? તો એનું આખું ગુરુદેવે પ્રૂફ આપ્યું. તો કે જે સમયાંક સૂત્ર જે છે એની અંદર આ દ્રષ્ટિવાદનો ઉલ્લેખ કરવામાં આવે છે. એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે હા. અને એમાં એ મેન્શન કર્યું છે કે આ દ્રષ્ટિવાદની અંદર 14 વિભાગ છે, અને જેને શું કહેવાય છે? પૂર્વ કહેવાય છે, એટલે 14 પૂર્વ છે. એમાં જે 7મું પૂર્વ છે એ કયું છે? તો કે આત્મપ્રવાદ. અને એનો વિષય શું છે? તો કે 6 પદ પ્રવાદ. તો આનો સોર્સ ક્યાં આવે છે? તો કે આ ભગવાનની વાણી, ડાયરેક્ટ વાણી જે આગમની અંદર ગૂંથાઈ છે, એ વાણીની અંદર આ 6 પદનો વિષય આવે છે. એ ઉપરાંત ગુરુદેવે બીજા બે વિશે વાત કરી હતી. એક તો આચાર્ય સિદ્ધસેન દિવાકરજીએ એમણે સન્મતિ તર્ક પ્રકરણ નામનું જે લખ્યું છે એની અંદર 6 પદનો સ્પષ્ટ ઉલ્લેખ અને વિસ્તાર કર્યો છે. એ ઉપરાંત 300-400 વર્ષ પહેલાં કોણ થઈ ગયા, ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ, એમને 125 ગાથાનું સ્તવન, એમાં સમ્યક્ત્વ સત્સ્થાન ચૌપઈ નામની આ જે કાવ્ય રચ્યું છે એની અંદર પણ આ 6 પદનો જ વિષય આવે છે. તો અને ગુરુદેવ વાત કરી હતી કે પાલિતાણા જ્યારે 1998-99માં જવાનું થયું હતું ત્યાં આચાર્ય પ્રદ્યુમ્નસુરીનું ત્યાં વાસ હતો ભાવનગરમાં, અને ત્યારે તેઓ શ્રીએ પૂજ્ય ગુરુદેવશ્રીને 2 ગ્રંથ આપ્યા હતા, એમાં એક હતું સામ્યશતક અને બીજું આ હતું. અને આ ગુરુદેવે 40 મિનિટ્સમાં ભાવનગર ટુ પાલિતાણા પહોંચતા આ આખું એનું વાંચન કર્યું હતું. તો ભગવાનની વાણી એ ઉપરાંત ઘણા આચાર્યો અને ઉપાધ્યાય ભગવંતોએ 6 પદ ઉપર ઘણું કહ્યું છે. તો જો કહ્યું હોય તો કેમ અત્યારે એટલું પ્રચલિત નથી, કેમ આપણને ખબર નથી? તો કે સાંપ્રત જૈન સમાજ જે છે ને, જૈન સમાજ તરીકે એ લોકોને દાર્શનિક વાતો આવે, અધ્યાત્મની વાત આવે કે તત્વજ્ઞાનના સત્યોમાં, તત્વજ્ઞાનના વિશેની જે સત્ય હોય એમાં રસ નથી રહ્યો. એમનું કેવું માનવું છે ખબર છે, જે વસ્તુ એકદમ અઘરી હોય ને તો એ કંઈ જરૂરી નથી એમ કરી એની અવગણના કરી. એટલે આજ પણ આના કારણે શું થયું તો કે 6 પદ તો હતું જ, પણ ઇટ રિમેન્ડ અનએક્સપ્લોર્ડ. અનએક્સપ્લોર્ડ એટલે એનું અન્વેષણ કોઈ કર્યું નહીં, ખોલ્યું નહીં એનું સંશોધન કે એને જગત સામે, પણ પરમ કૃપાઉદેવે આ કાર્ય કર્યું કે જે 6 પદ ભગવાનની વાણી આગમોમાં જે કીધી છે એ વાણીને પરમ કૃપાઉદેવે શું કર્યું, કયા આશયથી, કોઈ ખરો સાધક હોય, કોઈ આત્માર્થી જીવ હોય એ આના ઊંડાણમાં ઉતરી અને સત્યને પામી શકે એવી નિષ્કારણ કરુણા, અસીમ કરુણા, બાઉન્ડલેસ કમ્પેશન પરમ કૃપાદેવના હૃદયમાં જાગી અને આ 6 પદ આપણને આપ્યા. તો કોઈ એમ કહે કે આ ક્યાંથી કાઢ્યું, આ ગમે ત્યાંથી હતો તો એમના પોતાની ખીચાની વાત છે, તો કે એવું નથી, આ ભગવાનની, કયા ભગવાનની, તીર્થંકર ભગવાનના ની આ વાણી જે છે એનું મૂળ સ્તોત્ર છે, સ્ત્રોત છે આનું 6 પદનું. એટલે જૈન દર્શનનો પાયો છે, ખૂબ જ જરૂરી છે આત્મજ્ઞાન પામવું હોય અને મોક્ષ માર્ગ જો પામવો હોય તો એના માટે આ 6 પદની સમજણ અત્યંત આવશ્યક છે. શું કરવું, આપણે કઈ રીતે મોક્ષ માર્ગમાં આગળ વધવું, આ બધું જ જોઈતું હોય તો 6 પદ સમજવું અત્યંત આવશ્યક છે. એટલે સાહેબે સમજાવ્યું કે આત્મસિદ્ધિ, સિદ્ધિ એટલે શું? તો સિદ્ધિના 2 અર્થ, કે બૌદ્ધિક સ્તરે શું થાય તો કે આત્મનું સ્વરૂપ સમજવું, અને અનુભૂતિના લેવલ પર શું કરવાનું તો કે એને એક્સપિરિયન્સ કરવો, આત્માને અનુભવો, તો એ આત્મસિદ્ધિ કહેવાય. તો આ આત્મસિદ્ધિનો મુખ્ય વિષય શું છે? તો કે ગુરુ નથી. ના પણ આવ્યું છું ને ગુરુ, તો કે હા, ઉપોદઘાતના ઇન્ટ્રોડક્શનના સેક્શનની અંદર, પહેલા સેક્શનની અંદર ગુરુ શિષ્યની બધી વાતો આવી હતી, પણ એ મુખ્ય વિષય નથી. મતાર્થીના લક્ષણ કે આત્માર્થીના લક્ષણ એ વિષય નથી. તો કે ના, એ જરૂરી છે. શેના માટે જરૂરી છે? યોગ્યતા પાત્રતા કેળવવા માટે, આત્મજ્ઞાનની, આ વિષયને સમજવા માટેની જે યોગ્યતા જોઈએ એના માટે એ જરૂરી છે. તો આત્મસિદ્ધિજીનો મુખ્ય વિષય, મેઇન સબ્જેક્ટ શું છે? તો કે 6 પદ. એને ષટ પદ પણ કહેવાય છે, ષટ એટલે 6. હવે આ મુખ્ય વિષય કયા 3 વિષય થયા? ઉપોદઘાત થયો, મતાર્થી થયું, આત્માર્થી થયો. હવે 6 પદનો મુખ્ય વિષય આવવો જોઈએ, પણ એની પહેલાં એક આ વિભાગ આવ્યો. કયો વિભાગ આવ્યો? ષટપદ નામ કથન. અને મને લાગે છે કે આખી જિંદગીમાં આપણને કોઈ દિવસ આ સૂજ્યું નહીં હોય જે આજે ગુરુદેવે વાત કરી. કે એટલે ત્યારે આપણને ખબર પડે કે કેવા અંદરના રહસ્ય, હા, જે આપણને કોઈ સ્ટ્રાઇક પણ ન થાય. આખી જિંદગી આપણે આત્મસિદ્ધિ કરી હોત ને તો આ ખ્યાલ ના આવત કે મૂળ પ્રતની અંદર પરમકૃપાવદેવને આપણને કીધું ને કે ઓર્ગેનાઇઝરમાં તમે ખોલીને જુઓ, કારણ કે પરમકૃપાવદેવની હસ્તલિખિત જે મૂળ પદ્ધતિ એનું એની અંદર કોપી છે, એટલે એમાં તમે ચેક કરો. તમે ચેક કરતાં આપણને શું ખબર પડ્યું? કેટલું આશ્ચર્ય! તો આપણે લાગ્યું કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ ગઈ હશે, ક્યાં રહી ગયું હશે, શું થયું? તો કે મૂળ પ્રતની અંદર આ નહોતું. તો પછી આ આવ્યું ક્યારે? એ આખું ગુરુદેવે સમજાવ્યું. તો કે પરમકૃપાવદેવનો દેહ વિલય વિક્રમ સંવંત 1957 થયો, બરાબર છે, 1957. અને 1961 જ્યારે પ્રથમ આવૃત્તિ પ્રકાશિત થઈ, કોને કરી? તો કે મનસુખભાઈ, પરમકૃપાવદેવના નાના ભાઈ, અને પૂજ્યશ્રી અંબાલાલભાઈ. અને ગુરુદેવે એમાં સમજાવ્યું પણ એ કે મનસુખભાઈ બધું પ્રિન્ટિંગનું સંભાળતા હશે, અને અંદરમાં જે વિષય જે છે, કોન્ટેન્ટ જે છે, એ બધું પૂજ્યશ્રી અંબાલ, કારણ કે પૂજ્યશ્રી અંબાલભાઈ જ બધી નોંધને બધું ઘણું બધું કર્યું હતું કાર્યના માટેનું. અને પછી ગુરુદેવ જે આ વાત આખી આપણને સમજાવી કેટલી અદ્ભુત હતી, કે આપણે સૌ જાણીએ છીએ કે પૂજ્યશ્રી અંબાલાલભાઈનું હૃદય કેવું હતું, એમની ભક્તિ કેવી હતી, એમનું સમર્પણ કેવું હતું, એમની વ્યક્તિત્વ કેવું હતું, કે તેઓ નહીં તો એક કે એક શબ્દ ઓછો પણ ન કરે ને એક શબ્દ વધારે પણ નહીં. અને તે છતાં જો આ પ્રિન્ટિંગમાં આ આવો વિભાગ આવ્યો છે, એના ઉપરથી આપણે અનુમાન કરી શકીએ કે ચોક્કસ પૂજ્ય અંબાલાલભાઈએ પરમકૃપાવદેવ સાથે ચર્ચા કરી અને આ નક્કી કર્યું હશે કે ભાઈ આ લોકો આ વિષયની અંદર એન્ટર થાય એની પહેલાં આ વિષય સેના બાબતમાં છે એનું જો આ સેક્શન હશે, એવી ચર્ચા અને માર્ગદર્શન પરમકૃપાવદેવનું ચોક્કસ મળ્યું હોય તો જ પૂજ્યશ્રી અંબાલાલભાઈ આનો સમાવેશ આની અંદર કરે, એનું આપણે અનુમાન કરી શકીએ છીએ. કારણ કે વિષયથી પરિચિત થાય, એ વિષય પ્રત્યેના આપણને ભાવ આવે, એ જરૂરી હોવાથી આ. અને કેવું ગુરુદેવની પરમકૃપાવદેવ માટેની કેટલી ભક્તિ છે, કે એમને કીધું ને કે આ આખો વિષય સ્ટાર્ટ થાય છે 6 પદનો, 45 ગાથાથી સ્ટાર્ટ થશે તે 118 સુધી, બરાબર છે, 6 પદનો વિષય. એની પહેલાં 2 ગાથા આપી સેના માટે? તો કે એક પ્રવેશ થાય કે હવે હું આ વિષયમાં, એટલે સમજાય જે કોઈ પણ વાંચનાર છે એને ખ્યાલ આવે કે હવે આ બાબતમાં હવે હું ડિટેલમાં. અને એમાં શું વાત કરી ગુરુદેવે? એમના મીટિંગની વાત કરી. હા, SC મીટિંગ હોય ત્યારે જે કોઈ પણ વિષય ડિસ્કસ થવાનો હોય તો એ વ્યક્તિએ શું કરવાનું, એક લાઇનની અંદર શું કહેવા માગે છે અને કેમ કહેવા માગે છે, એટલે એક લાઇનમાં, એટલે પછી કોઈ ડિસિઝન લેવાનું હોય, કોઈ બજેટ છે, કંઈક ગુરુદેવને અપડેટ કરવાનું હોય, કે એવું કંઈ પણ હોય, એને એક લાઇનમાં કે ગુરુદેવ કે હું મારા ભગવાનનું આ મેં લીધું છે અને હું આ ફોલો કરીશ, કારણ કે મારું મન તૈયાર થાય કે હવે કયા વિષયની અંદર, કયા બાબતની અંદર મારે એન્ટર કરવાનું છે. અને એટલે જ આખું સાહેબે સમજાવ્યું કે પરમકૃપાવદેવે સીધો ગુરુ શિષ્ય સંવાદ જે છે એ સ્ટાર્ટ ન કર્યો, એવું પણ ન કર્યું કે સીધું અહીંથી લઈને અહો અહો પર ચાલ્યા ગયા, પણ એની પહેલાં શું કર્યું? તો કે 43 અને 44, તો 43ની અંદર શું છે? તો કે તમે શેનો અભ્યાસ કરવાના છો, શું સમજવાના છો, તો એનું નામ તો ખબર હોવું જોઈએ ને. તો આ 6 પદનું નામ શું છે? એ તો એ 6 પદનું જે નામ, પણ માત્ર નામ જ આપ્યા છે, એ સિવાય બીજું કાંઈ નહીં, બરાબર છે. અને 44 શું કીધું છે? તો કે આ જે 6 પદ કહીએ છીએ, આ કીધું, એની પાછળનું પ્રયોજન શું છે, એનો હેતુ શું છે? અને પછી આખું વિસ્તારપૂર્ણ ચર્ચા અથવા તો કે જે ગુરુ શિષ્ય સંવાદ છે એ શરૂ થાય છે. તો ક્રક્સ ઓફ આત્મસિદ્ધિજી, ક્રક્સ એટલે મહત્વનો મુદ્દો આત્મસિદ્ધિજીનો શું છે? તો કે હવે ગુરુ શિષ્ય સંવાદ રૂપે 6 પદ આવશે. ક્રક્સ ઓફ આત્મસિદ્ધિજી 6 પદનો વિષય. અને પરમકૃપાવદેવે કીધું ને એટલું આને ઇન્ટરેસ્ટિંગ, રૂચિપૂર્વક બનાવ્યું, રૂચિપૂર્વક આપણે સમજી શકીએ, એક રસપૂર્વક સમજી શકીએ, એના માટે પરમકૃપાવદેવે શું કર્યું છે? તો કે ટ્રિપલ રોલ ધારણ કર્યો છે, એક શિષ્યનો, બીજો ગુરુનો, અને ત્રીજો સત્ય અને શાસ્ત્રનો. આવા 3 રોલ. અને સાહેબે આ એટલું બ્યુટિફુલી સમજાવ્યું કે પરમકૃપાવદેવ કેવું કરે છે. તો કે આપણે એની અંદર રસ પડે, આપણને એકદમ આપણે એને એન્જોય કરી શકીએ, આપણને એમાં રુચિ જાગે, ઇન્ટરેસ્ટ જાગે. એટલે શું કર્યું તો કે શિષ્ય તરીકે શિષ્યના રોલમાં શું કરે છે તો કે એની શંકાઓની રજૂઆત કરે છે. એની અંદરમાં શું શંકા ચાલે છે? આત્માર્થી જે હશે ને, જે સાચો સાધક છે ને, એ તર્કપૂર્ણ દલીલો આગળ મૂકશે અને એમાં કોઈ અનાદર કે અવિનય નથી, વિનય સહિત આદરપૂર્વક પણ પૂરા દિલથી શંકા મૂકે છે, હોલ હાર્ટેડલી. આમ થોડુંક કંઈક અંદર રાખવું હતું તો એમ નથી વિચારવું કે હવે આ નથી કેવું, હવે આ જો આપણે કહીશું ને તો કેવું વિચારશે, કે આને આટલા મૂર્ખને આટલું ખબર નથી પડતું, તો કે નહીં. અને આ બતાવે છે એનો કેટલો પ્રેમ છે એના ગુરુ પ્રત્યે. અને બીજી એક વાત બહુ સરસ સાહેબે કીધી કે એને આત્મા શું છે ખબર નથી, આત્મા વિશે તો શંકા છે, પણ એટલી સ્પષ્ટતા તો છે જ કે મારા ગુરુ આત્મજ્ઞાની છે. એટલે એ રીતે આત્માને સ્વીકારે છે કે એમને એમને જે આત્મા કીધો છે, આત્મજ્ઞાની છે, એટલે તેઓ જે કહેશે સત્ય હશે અને મને મારું સમાધાન એમાં થવાનું છે. પણ આત્મા વિશે મારી જે શંકાઓ છે એ વગર છુપાવીએ, ખુલ્લા દિલથી પ્રેમ અને વિનયને સાચવીને સદગુરુ પાસે એ રજૂ કરે છે. એટલે જ એને અંદરમાં આ મૂકતા વખતે એવો વિકલ્પ ન થતો કે મને માફ કરજો, મેં તમને તમારો અવિનય કર્યો હોય તો, મેં ખોટું કર્યું હોય તો હું ક્ષમા. ના, એ બહુ ક્લિયર છે કે મારી શંકાનું મારે સમાધાન સદગુરુ પાસે કરવાનું છે. અને સદગુરુ પાછા કહેવા છે, એ કેટલું સરસ સમજાયું કે દરેક શંકાનું સમાધાન એક પછી એક પ્રવાહ રૂપે આવશે, વિથ ફ્લુઇડિટી. અને એમાં સાહેબે એક શબ્દ પ્રયોગ કર્યો હતો, કોજન્ટ ક્લેરિટી. હું ફર્સ્ટ ટાઈમ સાંભળું છું એટલે એના પરથી આપણને ખ્યાલ આવે કે ગુરુદેવનું ઇંગ્લિશ કેટલું રિચ છે. ખોલવું પડ્યું ડિક્શનરી કે આ કોજન્ટ એટલે શું, એનો ગુજરાતી મિનિંગ શું થાય ખબર છે? સબળ. ક્લેરિટી એટલે સ્પષ્ટતા, કે સદગુરુ શું કરે છે, કઈ રીતેનું સમાધાન કરે છે, કેનું સબળ સ્પષ્ટતા થાય, ઠોસ. એવી ઠોસ એટલે ગુરુદેવ સમજાવ્યું કે એવું નથી કે ગુરુ એનું સમાધાન આપે અને પછી શિષ્યને પાછા બીજા 3-4 ક્વેશ્ચન ઊભા થાય. હા, સબળ, સ્ટ્રોંગ, સબળ, બળ સહિત, એવો સબળ, એવું એવું ઠોસ ક્લેરિટી આપે, એવી સ્પષ્ટતા આપે કે હવે એ સમાધાન ઉપરથી પાછા બીજા 4 ક્વેશ્ચન ઊભા ન થાય, પણ એવું સમાધાન થાય કે હવે પછી એ વિષય સંબંધી કોઈ એને પ્રશ્ન રહે નહીં. સાહેબે કીધું ફૂલ સ્ટોપ લાગી જાય ને. એટલે કોજન્ટ ક્લેરિટી, સબળ સ્પષ્ટતા, ઠોસ સ્પષ્ટતા. અને એ દરેક સમાધાન શું કરે તો કે મોક્ષ માર્ગે આગળ વધવા માટે મદદરૂપ બને, એનો નિર્ધાર સાચો થાય, સમ્યક પ્રતીતિ થાય, અચળ શ્રદ્ધા થાય. અને અહીંયા એવું કીધું કે એક માનસિક સંતોષ નહીં, પણ હવે જે શ્રદ્ધા થઈ છે એટલે મોક્ષ માર્ગ ઉપર આગળ વધે. અને એક બીજી વાત સાહેબ અહીંયા કીધી કે ગુરુ હી ડઝ જેન્ટલ પર્સુએશન એન્ડ નોટ રિજિડ ઇમ્પોઝિશન. રિજિડ ઇમ્પોઝિશન પહેલાં સમજી લે, રિજિડ એટલે શું? આમ ઠોકી બેસાડવું, આમ ઇમ્પોઝ કરવું એટલે ઠોકી બેસાડવું, અને રિજિડ એટલે એકદમ કઠણ રીતે, કઠોરતાપૂર્વક, આમ છે, આત્મા આમ છે, સમજી ગયો ને, બસ પતી ગયું, એમ નથી કીધું. પણ જેન્ટલ પર્સ્યુએશન છે, જેન્ટલ પર્સ્યુએશન એટલે, જેન્ટલ એટલે સૌમ્ય, અને સૌમ્ય સમજણપૂર્વક આપે છે. જો તું આ દ્રષ્ટિથી વિચારી જો, તું આ સત્યને આ રીતે જોશે તો તને કેવું દેખાશે, તો એની વિચારણા જાગે અને એને સત્ય પકડાય એ રીતે પરમ કૃપાઓ દેવે અહીં આપ્યું છે. અને એટલા માટે કીધું ને 4 પ્રકારના કમ્યુનિકેશન છે. કયા? તો કે હેડ ટુ હેડ, એટલે મગજમાંથી કે માથામાંથી નીકળે ને સાંભળવા માથાને માથામાં ઘૂસે, આપણે કંઈક વિચારીને કહીએ અને સાંભળવા વિચારીને સમજે. બીજું છે હેડ ટુ હાર્ટ, એટલે નીકળું છે ભલે બુદ્ધિમાંથી પણ સામેવાળાના હૃદયને સ્પર્શે છે. અને આપણા કેસમાં શું છે તો કે સદગુરુ આપણા હૃદયમાં એવા ભાવ જગાડે છે, તો હેડ ટુ હાર્ટ. પછી ત્રીજું છે હાર્ટ ટુ હેડ, અર્થાત એમના હૃદયમાંથી એવું નીકળે છે કે મારા હૃદયનું, મારા મસ્તિષ્કમાં જે શંકાઓ જે છે એનું સમાધાન થઈ જાય છે. ચોથું કયું આવશે? હાર્ટ ટુ હાર્ટ, એટલે હૃદયથી હૃદય. અને આ કેટલું સરસ સાહેબે કીધું કે પ્રેમને જો આપણે શબ્દમાં વ્યક્ત કરવા જઈએ ને તો પ્રેમ ઘટી જાય. તો પ્રેમની ભાષા શું છે? તો કે મૌન. મૌન, મૌનમાંથી જે પ્રેમ વ્યક્ત થાય છે અને એ શિષ્ય પકડે છે અને શું કહે છે? યસ, મેસેજ રિસીવડ, મને મારો સંદેશો મળી ગયો, એમના હૃદયથી નીકળો. અને અહીંયા કોઈ શબ્દની જરૂર નથી, માત્ર એમની દિવ્ય અનુભૂતિ જે છે એ કાર્ય કરે છે. પણ અહીંયા જે શિષ્ય છે ને એને રહસ્યાત્મક પ્રેમ, મિસ્ટિકલ લવની અંદર કે મને એ ન જોઈતું, હું તર્કપૂર્ણ મારી દલીલો પુટઅપ કરું છું અને આપ પણ મને એનું સમાધાન લોજિકથી, રીઝનિંગથી, એટલે કે તર્કથી, દલીલથી, મારા મને બુદ્ધિથી સમજાય, કારણ કે મારે સમજણ સુધારવી છે, એમ કરી. અને શિષ્ય, અને પરમ કૃપાળુ દેવે શું બતાવી છે? ઓસમ એબિલિટી. ઓસમ એટલે અદ્ભુત અને એબિલિટી એટલે ક્ષમતા. અદ્ભુત ક્ષમતા ગુરુની અહીંયા બતાવી છે. કઈ રીતે? તો કે શિષ્ય એકદમ ઓલો ફ્રસ્ટ્રેટ થઈ જાય છે કે ભાઈ મને આ ઘડિયાળ દેખાય છે, એ મને આત્મા કેમ દેખાતું? જો આત્મા જેવું કંઈ હોય તો આત્મા દેખાવું જ જોઈએ. અને શિષ્ય કહે છે કે મેં નિર્ધાર નથી કર્યો કે દેખાતો નથી એટલે આત્મા નથી, મારો આ નિષ્કર્ષ છે, મને એવું કન્ક્લુઝન થાય, પણ તમે જો મને સમજાવશો એના પછી હું એનો નિર્ધાર કરીશ, એના પછી જો જજમેન્ટ બાંધીશ એના પહેલાં. એટલે આ બધામાં છે ને ગુરુદેવે શિષ્ય કેવો, ગુરુ કેવા, આ ગુરુ શિષ્ય સંવાદ જે ચાલવાનો છે એ કેવો સુંદર આવવાનો છે એનું આપણને એક પિક્ચર આપ્યું છે. અને જ્યારે આ પુટઅપ કરે છે કે જો આત્મા હોય તો મને કેમ દેખાતો નથી, ત્યારે એટલા રસપૂર્વક, એટલી સરળતાથી અને એટલી સહજતાથી એક પ્રવાહ રૂપે સમાધાન સદગુરુ આપે છે. એના કારણે શું થાય છે? તો કે માત્ર એક કે બે ગાથાની અંદર તો શિષ્ય સ્વીકારી લે છે, એનું સમાધાન થઈ જાય છે. કારણ કે જે સમાધાન સદગુરુ આપે છે એમાં શંકાનું જે મૂળ હોય ને એ પાયો છે ને એ નાશ પામે છે. અને એવો પોઈન્ટ કે તને કઈ રીતે દેખાય? કારણ કે તું પોતે તો જોનાર છો, જે દ્રષ્ટા છે દ્રષ્ટિનો, આ આંખ છે એનો પણ જે દ્રષ્ટા છે એ કઈ રીતે, આંખ વડે જે જોનાર છે એને તું કઈ રીતે જોઈ શકે, એમ કરીને. અને ગુરુએ શું કર્યું? તો કે સીધું એમ નહીં કીધું કે ના આત્મા છે અરૂપી છે, એમ નહીં કીધું, પણ એની વિચાર પદ્ધતિમાં, કોની, શિષ્યની જે વિચાર પદ્ધતિ હતી ને એની જે તર્કમાં જ્યાં ખામી હતી, જે ક્ષતિ હતી, એ સમજાવે છે કે ત્યાં તર્ક તો કર્યો પણ એમાં આ ક્ષતિ રહી ગઈ છે, અથવા તો જે નિષ્કર્ષ કર્યો હતો, કન્ક્લુઝન કર્યું હતું, એમાં ક્યાંય ચૂકી ગયો, ક્યાં એની ભૂલ થઈ, એ સદગુરુ સમજાવે છે. તો ભગવાને શું કર્યું? તો કે આવી રીતે જે એનો, અને એટલું સુંદર રીતે, જેમ કીધું ને કે એમ તો તને ફિજી આઇલેન્ડ નથી દેખાતું, તે કર્યો છે અનુભવ, તે જોયું પણ નથી, છતાં તું છે માને છે કે નથી માનતો? તો કે હા માનું છું ને, કારણ કે મેપમાં છે. તો કે એ મેપમાં તો કોઈ પણ લખી નાખે, હું એ લખી નાખું અત્યારે ચાલ ને. તો તારે તો લોકો કહે છે કે ના ભલે મેપમાં ન હોય એમ તમે કહેતા હો, પણ મારો મિત્ર ત્યાં જઈને આવ્યો છે અને એ અનુભવીને આવ્યો. તો ગુરુદેવ કીધું, એ જ તો હું કહું છું કે મારા મિત્રએ અનુભવ કર્યો છે, મારા કલ્યાણ મિત્ર, મારા સદગુરુદેવે અનુભવ કર્યો છે, તેઓ કહે છે એટલે આત્મા. એટલે આ રીતે તર્કથી, લોજિકથી, દલીલથી અને એ રીતે સમાધાન આપે છે કે પછી એને એકદમ મોક્ષ માર્ગની ક્લેરિટી આવે. અને એ સમાધાન શું કરે છે? માનસિક સંતોષ નહીં, એ હવે મોક્ષ માર્ગ ઉપર આગળ ને આગળ વધતો જાય છે. તો આ રીતે ઇન્ટ્રોડક્શન કરાવી અને આપણને ગુરુદેવે આ શું છે ષટપદ નામકથનનો વિભાગ, કઈ રીતે એનું કનેક્શન છે, એનું કઈ રીતે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવ્યું.